એટલે વાંધો નહીં. અને આગળ વાંચવું નથી એક સીઠમાં અત્યારે, કારણ કે આપણી પાસે 1.5 દિવસ બાકી છે, વચનામાં તો હાથ જ છે. આવે મહારાજને એકવાર મચ્છિયાઓ ફઈબાઈ તેડાવ્યા કે મહારાજ તે મચ્છિયાઓ પધારો, 500 પરમહંસોને બધા દરબારોને નાવો મહારાજ કે ભલે. અને મહારાજ મચ્છિયાઓ જેવા ઉપડ્યા, રસ્તામાં ફઈબાને વેવાયનું ગામ આવે, મારે ત્યાંથી ચાલ્યા તે ફઈબાને દીકરાને વહુ એ બરાબર સામે મળ્યા. મહારાજ જોઈ ગયા એટલે તરત પંચાંગ પ્રણામ કર્યા. મહારાજ કે લે તમે અહીંયા ક્યાંથી? તરત રડવા માંડ્યા. મહારાજ કે કેમ રડી પડ્યા? મહારાજ કે મહારાજ ફઈબાઈ મને કાઢી મૂકી છે. મહારાજ કે હું વાત કરો છો તમે? તો કે હા મહારાજ. મહારાજ કે તમારી કાંઈ ભૂલ થઈ ગઈ છે, કાઢી મૂક્યા છે. મહારાજને કે મહારાજ મને તો કાંઈ અનુસંધાન નથી, મારી જ કાંઈ ભૂલ થઈ ગઈ હોય, પણ તેમ છતાંય મારી ભૂલ થઈ ગઈ હોય તો માફી માગવા તૈયાર છું, જેમ ફઈબાઈ કે એમ કહેવામાં કરવા માટે તૈયાર છું, પણ મહારાજ મને પાછી તેડી લે એવી કૃપા દ્રષ્ટિ કરો. મહારાજ કે તમે માફી માગવા તૈયાર છો? ને મહારાજને કે મારે તમે જે કોઈ તૈયાર. મહારાજ કે તો ચિંતા નહીં કરતા, કામ થઈ જાહે. અને પછી મહારાજ મચ્છી આવી ગયા. ફઈબાઈ તો ખૂબ ધામધૂમીથી મહારાજનું સ્વાગત કરાવીને પોતાના પૂરમાં પધરાવ્યા અને સારા પવિત્ર બ્રાહ્મણને બોલાવીને રસોઈ તૈયાર કરાવી અને અનેકવિધ રસોઈ બનાવી. અને પછી સંતોની પંક્તિ પડી, મહારાજે પીરશું. સંતોએ મેળાવીને જ્યાં હાથમાં કોળીઓ લઈને મોઢા મૂકવાની તૈયારી કરી. મહારાજ કે સંતો થોડીક વાર ઊભા રોકી, હમણાં જમશો નહીં કોઈ, ફઈબાન બોલાવો. ફઈબાન બોલાવ્યા. મહારાજ કે ફઈબા સંતો પંક્તિ પર બેઠા છે, સંતો પછી જમશે, પહેલાં મારે એક વચન જોઈશ. મહારાજ કે મહારાજ બોલો, શું જોઈએ? મહારાજ આ મચ્છિયાઓનું રાજ લખી આપું કોરાક આગળમાં. મહારાજ કે ભાઈ મચ્છિયાઓનું રાજ એમાં નિત જોતું, પણ બીજું થોડું કામ છે, તમે આ પાડો એટલે કહીએ. મહારાજને કે મહારાજ તમે કોનું ના પાડો, મહારાજ જે ઈચ્છા એ બોલો કે મારે શી ઈચ્છા છે. મહારાજ જ્યાં બોલવા ગયા તો દીકરીને વહુને તેડાવી લો, ત્યાં ફઈબા બોલ્યા. પણ મહારાજ દીકરીને વહુને તેડાવે છે બીજી વાત કરજો જે કહેવું હોય. મહારાજ કે ફઈબા અમારે એ જ કહેવું હતું કે તમે દીકરીને વહુને તેડાવી લો, એ માફી માગવા તૈયાર છે. મહારાજને કે મહારાજ બીજું બધું થાય પણ એ તો નહીં થાય. મહારાજ કે તમારે તેડાવવા પડશે. મહારાજ કે મહારાજ એ નહીં થાય. મહારાજ કે તમે અમને કેવા જાણો છો? મહારાજ સર્વોપરી ભગવાન. મહારાજ કે તમારો ઈષ્ટદેવ, તમારો ગુરુ, હું તમને આજ્ઞા કરું છું, તમે દીકરાને હું તેડાવી લો. મહારાજ કે મહારાજ બીજી બધી આજ્ઞા શિરોમાન્ય, પણ આ આજ્ઞા તો મારથી નહીં પડે. મહારાજ કે ફઈબા સાંભળો, તમે જો દીકરાને વહુને નહીં તેડાવો તો સાંભળો, આ 500 પરમહંસો અત્યારે પંક્તિમાં બેઠા, ભાણા ઉપર બેઠા, હજારેરી ભક્તો ભાણા ઉપર બેઠા છે, પીરસાઈ ગયું છે, પણ કોઈ જમશે નહીં અને અમે પણ નહીં જમીએ, અત્યારે અત્યારે અહીંથી નીકળી જાઉં માટે આ પાડો. મારેને આગળ હાથ જોડ્યા, મહારાજ એવું ન કરો, ભાણા ઉપરથી સંતોને હરિભક્તોને ઊભા ન કરો. મહારાજ કેટલા દિવસની તૈયારી કરતી હતી. મહારાજ કે તો આ પાડો, દીકરાને વહુને તેડાઈ લેશું. મહારાજને કે મહારાજ પણ એ તો મારથી નહીં બને કે જીવની આટી જ જુઓ. મહારાજ કે તો સંતો એમને ભૂખ્યા જતા રહે છે. મહારાજને કે મહારાજ આપની મરજી, પણ દીકરીને વહુને જ નહીં તેડાવું. અને સંપ્રદાયના ઇતિહાસે નોંધ લીધી, મહારાજ ભૂખ્યા જતા રહ્યા, 500 પરમહંસો ભૂખ્યા જતા રહ્યા, 1000 હરિભક્તો ભૂખ્યા ગયા, પણ ફઈબાએ દીકરીને વહુને તેડ્યા નહીં. મહારાજ ગયા અને કહેતા ગયા, આજથી મચ્છિયાઓનું પાણી અમારે હરામ છે. અને પછી મહારાજ જિંદગીમાં કોઈ દી મચ્છિયાઓ ન ગયા, પણ ફઈબાઈ પોતાની આટી મૂકી નહીં. મહારાજ કે મારો આશ્રિત આવી આટી બાંધે નહીં. અને બીજા પણ કોટિક સાધન કરે, પણ તેમાં જીવનું કોઈ કાળે કલ્યાણ થાય નહીં. અને આ સંસારની વિશે જેમ કોઈક સ્ત્રી હોય તે પોતાના પતિ ઉપર ને બીજા પુરુષ ઉપર સરખું હેત રાખે, તે વેશ્યા સરખી ભૂંડી કહેવાય. તેમ આ સંસારની વિશે જે એવો પુરુષ હોય, જે આપણે તો બધાએ સાધુ સરખા છે કેને સારો નરસો કહીએ, તો તે સત્સંગી કહેવાતો હોય તો પણ તેને વિમુખ જાણવો. બીજી વાત મહારાજ બતાવી, મહારાજ કે જેમ કોઈક નારી હોય અને એ પોતાના પતિની સાથે જેવું હેત રાખે, એવું જ બીજાની સાથે હેત રાખે, તેને વેશ્યા નારી કહેવાય છે. એમ મહારાજ કે કોઈ એમ કે આપણે બધા સાધુ હરખા, મહારાજ કે વિમુખ જાણવો. અને ભક્તો જો આવા શબ્દો સત્સંગ બહુ સંભળાય છે. અને એમ કે આપણે કોઈનું આમ તેમ બોલવું નહીં, અને આપણે તો ભગવું કપડું એટલે આપણે માટે શિરો માન્ય, આપણે બધા સાધુ હરખા, મહારાજ કે વિમુખ જાણવો એને. શું કામ એમ મહારાજ કીધું છે? શું કામ કીધું છે? મહારાજનો શબ્દ છે ને બહુ આમ સમજ્યા જેવો હોય. મહારાજ કહે ને વિમુખ જાણવો, એનો મતલબ એવો થયો. મહારાજ કહે ને સંત અસંતની વ્યક્તિ નથી, આ સાધુ અસાધુ છે, આ મોક્ષ કરાવે એમ છે ને આ મોક્ષ બગાડે એમ છે, આવી એને વ્યક્તિ નથી. અને પરિણામ કેવું સર્જાય છે? કારણ કે ભગવાનના ખરેખર આ સાધુ હોય એ કંઈ બહુ સન્માન વન્માન કરે નહીં, બહુ હાથ ફેરવે નહીં, અને એવું એને બહુ આવડતું હોય નહીં, અને ઓલાને એવું બહુ આવડે એટલે હાથ ખૂબ ફેરવે અને ખૂબ વખાણ કરે, એટલે હેત એમાં થાય. ભગવાનના ખરેખરા સાધુમાં જેવું યત્ન નહીં થાય ને એટલું એનામ થાય. અને ઓલ્યા પછી બેઠા બેઠા આડોળું ભરાવે જ રાખશે, ભરાવે જ રાખશે, એ તો આમ છે ને તેમ છે ને ઓલું છે ને ઓલું છે, એમ કઈ કઈ ઉલટાનો ભગવાનના ખરેખરા સાધુ એનો અભાવ જીવની અંદર નાખી દે. અને જેને ભગવાનના ખરેખરા સાધુ ખરેખરા ભક્તનો અભાવ આવે એને વિમુખ થતા વાર કેટલી, સમજાય? ભગવાનના ખરેખરા સંતનો જ્યારે અભાવ આવે, મહારાજ કહે કે જ્યારે ભગવાનની પ્રતિમા અને ભગવાનના સંતની મર્યાદા તૂટે છે ત્યારે જેનું ભજન કરતો હોય પોતાના ઈષ્ટદેવની પણ મર્યાદા તૂટી જાય, અને જે વિમુખ સરખો થાય ને પછી એનું કલ્યાણ ન થાય. બધા સરખા છે એનું અવલંબન એવું થાય કે પછી એને સારા સાધુનો જ અભાવ આવે, અને અભાવ આવ્યા પછી સત્સંગમાંથી પાછો પડતો જાય, અને છેવટે એની ક્રિયા કેવી થાય? વિમુખ જેવી થાય, ભગવાનની આજ્ઞા વિજ્ઞા કંઈ ઊભી રહે નહીં. માટે મહારાજ કહે કે જેમ કે આપણે તો બધા સાધુ સરખા, એનો તો વિમુખ સરખો જાણવો. અને જે પુરુષ એમ જાણે છે આપણે કંઈક અવળું સવળું બોલીએ તો આપણો માણસ અવગુણ લે છે, એવી રીતે પોતાની સારે રાખ્યા સારું ભગવાનનું ભગવાનના ભક્તનું કોઈ ઘસાતો બોલે ને તેને સાંભળે સાંભળી રહે તો તે સત્સંગ કહેવાતો હોય તો પણ તેને વિમુખ જાણવો. બીજી વાત મહારાજ મૂકી કે જે જાણતો આ વસ્તુ સાચી છે આ ખોટી છે, સત્ય અસત્યનું જ્ઞાન હોય તેમ છતાંય કોઈને કહે નહીં, આયા કરે. શું કામ આયા કરે? મનમાં વિચાર કરે કે હું જો સ્વામીને આમ કહીશ અથવા તો હરિભગતને આમ કહીશ તો એનું ખોટું લાગશે, અને મારે યારે એ જ છે એ તૂટી જાહે, એને અવલંબન કરી મહારાજ કે જો ન કહે તો એને પણ વિમુખ સરખો જાણવો. કાલે જ મને પૂર્ણ સ્વામી કહેતા હતા કે એક ભગત કહેતા હતા કે ફલાણા સ્વામિયારે મને ઘણું હેત કે, એ કોઈ દી કોઈનો એક શબ્દ ન બોલે એમ, એટલે ખૂબ હેત કે. પછી મેં એને સમજાયું, મેં કીધું સ્વામી બોલ્યા કોને કહેવાય ન બોલ્યા કોને કહેવાય, સિદ્ધાંત જ્યારે ભંગ થતો હોય, સિદ્ધાંત આખો તૂટી જતો હોય, કલ્યાણ આખું જ્યારે બગડી જતું હોય ત્યારે તો સાચી વાત કહેવી પડે, અને ન કહેવાય તો સત્સંગ હાલે કેમ કહો? ગમે એમ ગમે તે આકે રાખતા હોય અને ત્યારે એકે શબ્દ ન કે સત્સંગ હાલે કેમ? અને એવી મહારાજની કોઈ જગ્યાએ આજ્ઞા નથી, એવી આજ્ઞા મહારાજની નથી. જેમ ઠીક પડે એમ ગમે તે હાકતો હોય તમારે સહન જ કરવું, એને એનો એકે શબ્દ કહેવો નહીં, એમાં તો બહુ જીવનું બગડી જાય. કારણ કે કોઈ ખોટું હાવ કરતો હોય, હાવ ખોટું કરતો હોય અને સારા સાધુ પણ એકે કાંઈ કહે નહીં, એટલે મનમાં હું ઓલો વિચાર કરે ખબર, એ કાંઈ ખોટું નહીં કરતા હોય, અને ખોટું કરતા તો આવા સારા સાધુ થોડા એને ભેગા હોય, હું નક્કી કરે આવા સારા સાધુ એને પડખે છે તો એ સાચા જ છે એમ, ભલે બીજા ગમે તે કે, એમ માનીને બિચારો ખોટી બાજુ દોરાઈ જાય અને મોક્ષ એનો બગડી જાય. માટે મહારાજ કે સિદ્ધાંતની વાત તો કહેવી પડે, મોક્ષની વાત તો કહેવી પડે, ઉપાસનાની વાત તો કહેવી પડે, આજ્ઞાની વાત તો કહેવી પડે, દુઃખ લગાડીને પણ કહેવી પડે. હાવ કીધા વિના ન ચાલે. મોટા મોટા સંતોએ કીધું છે, ગોપાળન સ્વામી કીધું છે, ગુણાતીતાન સ્વામી કીધું છે, નિષ્કળન સ્વામી પણ કીધું છે, કોઈ જરાય લારો જંપો રાખ્યો નથી. અને એમ જો રાખવામાં આવે ગમે તે ગમે તેમ વર્તે, જો કાંઈ કહેવામાં ન આવે અને હરિભક્તોને સાવધાન કરવામાં જો ન આવે તો સ્થિતિ શું સર્જાય? એક દાડો આવો દિવ્ય જ સંપ્રદાય છે ચોરામ પલટાઈ જાય, જેને જ્યાં ઠીક પડે એને અડિંગો નાખે, એ સ્થિતિ સંપ્રદાયની સર્જાય. માટે ભગવાનના ભક્તો સત્ય વાત તો કહેવી પડે. મહારાજ કે ન કહે એને પણ વિમુખ જાણવો. અને જેવા પોતાના સગાવાલા હોય અથવા મા બોન હોય તેનો પક્ષ રહે છે તેવો ભગવાનના ભક્તનો દ્રઢ પક્ષ રાખો. અને ભગવાનના ભક્ત સાથે કોઈ રીતનો વિક્ષેપ થાય તો જળમાં લીટાની પેઠે ફેર એક થઈ જાય પણ આંટી રાખે નહીં. જેમ જળમાં આંગળી પાડે લીટો પાડે પાછળ બુરાઈ જાય, એમ ભગવાનના ભક્ત આ લોક છે ક્યારેક બને. રજોગુણ તમોગુણ અવલંબન કરી કોઈ ભગવાનના ભક્ત કે કોઈ ભગવાનના સંત એની સાથે જરા તાર બન્યું હોય તો મહારાજ કે તરત એને પાછું કાઢી નાખે. તે જ ભગવાનનો યથાર્થ ભક્ત કહેવાય. એટલી વાર્તા કરીને પછી શ્રીજી મહારાજ એમ બોલ્યા, જે હું તો દત્તાત્રેય, જળભરત, નારદ અને શુકજી તે સરખો દયાવાળો છું, અને પૂર્વદેશમાં એક સમયે નાગડા વૈરાગ્યની જમાત ભેળો હતો, તે મને સરે વૈરાગ્ય કહ્યું છે, તાંદળજાની લીલી ભાજી તોડો, ત્યારે મેં કહ્યું છે એમાં તો જીવ છે તે મેં નહીં તોડીએ. પછી એક જણે તરવાર ઉઘાડી કરીને ડારો કર્યો તો પણ અમે લીલી ભાજી ન તોડી, એવો અમારો દયાળુ સ્વભાવ છે. મહારાજે જળભરત, નારદ, શુક અને દત્તાત્રેય આના જેવો મારો દયાળુ સ્વભાવ છે એમ કીધું. કારણ કે એ બધા સાધુ વેશમાં હતા અને સાધુની પ્રકૃતિ કેવી હોય, દયાળુ હોય. ને મહારાજ પણ આ વખતે રાજા રૂપે પ્રગટ નહીં થયા, પણ સાધુ રૂપે પ્રગટ થયા છે. માટે મહારાજ કે અમારી એવી દયાળુ પ્રકૃતિ છે, અમને તાંદળજાની ભાજી તોડવાની કીધી તોય મારે કે ન તોડે, તલવાર દેખાડી તોય ન તોડે, આટલું બધું મહારાજે દયાનું અધિકપણું દેખાડ્યું. પણ મારાનો કહેવાનો અર્થ હવે આવે છે. મહારાજ કે અમારી આવી દયાળુ પ્રકૃતિ છે, એવો અમારો દયાવાળો સ્વભાવ છે, તો પણ જો કોઈક ભગવાનના ભક્તને કુદૃષ્ટિ કરીને જોતો હોય ને તે જો પોતાનો સગો વાલો હોય તો પણ જાણીએ જે તેની આંખ ફોડી નાખીએ, અને હાથે કરીને જો ભગવાનના ભક્તને દુખવે તો તે હાથને કાપી નાખીએ, એવો તેનો અભાવ આવે છે, પણ ત્યાં દયા રહેતી નથી. મહારાજ કે અમારો આવો દયાળો સ્વભાવ છે, પણ કોઈ ભગવાનના ભક્તનું ઘસાતો બોલતો હોય, એની સામે કરડી દ્રષ્ટિ કરતો હોય, અથવા તો એને કોઈ રીતે તકલીફ આપતો હોય, મહારાજ કે એના તમે ભૂકા કાઢી નાખીએ એમ છીએ, ને અમને દયા રહેતી નથી. અને એવો જેને ભગવાનનો અને ભગવાનના ભક્તનો પક્ષ હોય તેને જ ભગવાનનો પૂરો ભક્ત કહેવાય. મહારાજ કે આ જ ભગત છે, બાકી તો લોલે લોલ હાકે જાય એ કાંઈ ભગત છે. ઇતિ વચનામૃતમ મહારાજે મધ્ય પ્રકરણનું 60મું પૂર્ણ કર્યું. સહજાનંદ સ્વામી મહારાજ
સર્વાવતારી ભગવાન શ્રી હરિ પોતાના ભક્તજનોને અદ્ભુત આત્યંતિક કલ્યાણનો માર્ગ બતાવી રહ્યા છે. એક એક વચનામૃતની અંદર મહારાજ અદ્ભુત વાતો બતાવે છે, જેમાંથી આપણે મધ્ય પ્રકરણના 60 વચનામૃત સાંભળ્યા હતા. 61મા વચનામૃતથી પ્રારંભ કરશું. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સંવત 1881ના શ્રાવણવદી 7મને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં આથમણે બાર ઓરડાની ઉગમણી ઓસરીએ ઢોલિયા ઉપર બિરાજમાન હતા અને મસ્તક ઉપર શ્વેત શેલું સોનેરી છેડાનું બાંધ્યું હતું અને એક બીજું શ્વેત છેલું ઓઢ્યું હતું અને શ્વેત ખેસ પહેર્યો હતો અને પોતાના મુખારવિંદની આગળ અને મોગરાના પુષ્પના હાર પહેર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા વરણ બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જેમાં ત્રણ વાના હોય તે પાકો સત્સંગી કહેવાય. તે ત્રણ વાને તે કયા? તો એક તો પોતાને ઈષ્ટદેવે જે નિયમ ધરાવ્યા હોય તે પોતાના શિર સાટે દ્રઢ કરીને પાળે, પણ એ ધર્મનો કોઈ દિવસ ત્યાગ ન કરે. અને બીજો, ભગવાનના સ્વરૂપનો જે નિશ્ચય તે અતિશય દ્રઢપણે હોય, પણ તેમાં કોઈ સંશય નાખે તો સંશય પડે નહીં, ને પોતાનું મન સંશય નાખે તોય પણ સંશય પડે નહીં, એવો ભગવાનનો અડગ નિશ્ચય હોય. અને ત્રીજો, પોતાના ઈષ્ટદેવને ભજતા હોય એવા જે સત્સંગી વૈષ્ણવ તેનો પક્ષ રાખવો. તે જેમ મા બાપ, દીકરા, દીકરી તેનો પક્ષ રાખે છે અને જેમ પુત્ર હોય તે પોતાના પિતાનો પક્ષ રાખે છે અને જેમ સ્ત્રી હોય તે પોતાના પતિનો પક્ષ રાખે છે, તેમ ભગવાનના ભક્તનો પક્ષ રાખવો. એ ત્રણ વાના જેમાં પરિપૂર્ણ હોય તે પાકો સત્સંગી કહેવાય. અને હરિભક્તની સભામાં મોઢા આગળ આવીને બેસતો હોય ત્યારે બીજાને એમ જણાય છે એ મોટેરો સત્સંગી છે, પણ મોટેરાની તો એમ પરીક્ષા છે જે ગૃહસ્થ હોય તે પોતાનું જે સર્વસ્વ તે ભગવાનને ભગવાનના ભક્તને અર્થે કરી રાખે અને સત્સંગને અર્થે માથું દેવું હોય તો દે, અને જે ઘડીએ પોતાની ઇષ્ટદેવ આજ્ઞા કરે જે તું પરમહંસ થા તો તે તત્કાળ પરમહંસ થાય. એવા જેના લક્ષણો હોય તે હરિભક્તની સભાની આગળ બેસે અથવા વાંસે બેસે, પણ તેને સર્વે હરિભક્તમાં મોટેરો જાણવો. અને જે ત્યાગી હોય તે જ્યારે દેશ પ્રદેશમાં જાય ને ત્યાં કનક કામિનીનો યોગ થાય તોય પણ તેમાં ફેર પડે નહીં, અને પોતાના જે જે નિયમ હોય તે સર્વે દ્રઢ કરીને રાખે તે સર્વે ત્યાગીમાં મોટેરો કહેવાય.
જરાક સ્લો કરો.
વચનામૃત મધ્યનું 61મું છે. બહુ અદ્ભુત વાત મહારાજ આ વચનામૃતમાં બતાવે છે. મહારાજ કે જેમાં ત્રણ વાના હોય તે પાકો સત્સંગ કહેવાય. કયા ત્રણ વાના? તો મહારાજ બતાવે છે તે ત્રણ વાના તે કયા, તો એક તો પોતાના ઈષ્ટદેવે જે નિયમ ધરાવ્યા હોય તે પોતાના શિર સાથે દ્રઢ કરીને પાળે, પણ એ ધર્મનો કોઈ દિવસ ત્યાગ ન કરે. પહેલી વસ્તુ મારે બતાવી, પોતાના ઈષ્ટદેવે જે નિયમ બતાવ્યો હોય એને દ્રઢ કરીને રાખે એ પાકો સત્સંગી. અહીં બેને સમજી લેવાનું, ગૃહસ્થની ત્યાગીને, કે પોતાના ઈષ્ટદેવે જે નિયમ ધરાવ્યા છે એને દ્રઢ કરીને પાળે. ગૃહસ્થ હરિભક્તો માટે શિક્ષાપત્રી એને દ્રઢ કરીને પાળે ત્યારે હરિભગત ખરો. અને સાધુને માટે ત્રણ ગ્રંથ છે, શિક્ષાપત્રી, ધર્મામૃત અને નિષ્કામ શુદ્ધિ. આ ત્રણ ગ્રંથને જ્યારે દ્રઢ કરીને પાળે ને ત્યારે એ સાધુ ખરો, શિક્ષાપત્રીને દ્રઢ કરીને પાળે ને ત્યારે હરિભગત ખરો. લો, પછી બંનેને જેટલો પાળવામાં ફેર પડે એટલો ફેર હરિભગતપણામાં અને સાધુપણામાં કહેવાય. જેટલી પાળે એટલો દ્રઢ કહેવાય. જેમ ભૂખ્યો વ્યક્તિ થયો, દાખલા તરીકે બહુ ભૂખ્યો હોય ને જેટલા કોળિયા ખાય એટલું પેટ ભરાય ને એટલી ભૂખ જાય. એકાદશીનો ઉપવાસ હોય ને પાંચ કોળિયા ભરે તો પાંચ કોળિયામાં કાંઈ ભૂખ ન જતી રહે, પાંચ કોળિયા ખાય તો પાંચ કોળિયા જેટલી જાય. અને જેટલી ભૂખ હોય એટલું ખાય તો સંપૂર્ણ ભૂખ જાય. એ મહારાજ કહે કે બંને જણ જેટલા પાળે તેટલા હરિભગત કહેવાય ને એટલા સાધુ કહેવાય. અને બીજી વસ્તુ મારે બતાવી, અને બીજો ભગવાનના સ્વરૂપનો જે નિશ્ચય તે અતિશય દ્રઢપણે હોય, પણ તેમાં કોઈ સંશય નાખે તો સંશય પડે નહીં, ને પોતાનું મન સંશય નાખે તો પણ સંશય પડે નહીં, એવો ભગવાનનો અડગ નિશ્ચય હોય. પાકા સત્સંગીનું બીજું લક્ષણ મહારાજ બતાવ્યું, ભગવાનના સ્વરૂપનો દ્રઢ નિશ્ચય હોય, એ ટળે જ નહીં. એમ ગમે તેવા શાસ્ત્રો વાંચે તોય ફેર ન પડે, ગમે તેનો સંગ થાય તોય ફેર ન પડે. ત્રણ રીતે જીવાત્માને પોતાના દ્રઢાવમાં ફેર પડે છે. ત્રણ પ્રકારનો કુસંગ લાગે છે. એક બાહ્યલો કુસંગ. બહારનો કુસંગ કોને કહેવાય? તો કોઈ શાસ્ત્ર વાંચતા અથવા તો પરોક્ષનો કોઈ વ્યક્તિ મળે અને વાત કરીને આડોળું ભરમાવી દે, અને ભગવાનના સ્વરૂપની જે દ્રઢતા કરી હોય કે નિયમની દ્રઢતા કરી હોય એમાં ફેર પડી જાય, બાહ્યલો કુસંગ. સત્સંગનો કુસંગ કયો? તો જેને સ્વરૂપ નિષ્ઠાની દ્રઢતા નથી થઈ અથવા તો આજ્ઞાની દ્રઢતા નથી થઈ, એવા સાધુ હોય અથવા તો ગૃહસ્થ હોય, હરિભગત હોય, એના શબ્દ એને અડી જાય. અમે 7-8 વર્ષ પહેલા યાત્રા કરવા ગયા હતા, તે ધોલેરામ એક બ્રહ્મચારી બેઠેલા, બહુ તો વજન નહીં હોય, 110 કિલો 15 કિલો હશે, બરાબર ઠાકોર જગાડવાનો ટાઈમ હતો એટલે સંતો માનસી પૂજા કરવા બેઠા. માનસી કરીને જાગ્યા તો કે હું બેઠા હતા કે હું તો પોળી પોળી મરી ગયો, કાંઈ દેખાતું નથી કે આ બધું પડતું મૂકો કે મરી જાઓ કે આ ધોળા વાળ થઈ ગયા મને કે. એના કરતા જલસાજી કોને કે હુકમ તૂટો કે એવા શબ્દ સાંભળવાથી જો ફેર પડી જાય તેને શું કહેવાય? એ સત્સંગનો કુસંગ કહેવાય. બહારનો કુસંગ ટાળવો બહુ સરળ છે. બહારનો કુસંગ તો ફટકીમ ટાળી નાખીએ આપણે, આલી હું મળ્યો તારસ્તે તું જા. એના કરતાં સત્સંગનો કુસંગ થોડો કઠણ છે. અને એમાં પાછા એમાં જો વિદ્વાન હોય પાછા, એમાં સાધુ ભટકે જેની વિદ્વાન હોય, સમજાય, તો એ કુસંગ ટાળવો તો મહા કઠિન પડે. મનમાં શું થાય, આ વિદ્વાન સ્વામી કઈ કઈ ખોટું કહેતા હશે. એમાં વિદ્વાન હોય જો વૃદ્ધ હોય તો ડબલ કઠણાઈ પાછી. આ ગઢા સ્વામી કઈ ખોટું કહેતા હશે તેમ સમજી લો ને, ગઢા કે બધું સાચું કે તો આપણે ગઢા એક દાડો થવા તે દાડો સાચા થઈ જાઉં કહો. આ જીવને ગઢાની જેટલી આ પડે ને વિદ્વાનની જેટલી આ પડે ને એટલી બીજા ન પડે. અમે ક્યારેક ક્યારેક અજાણ્યા ગામડા ફરવા જાય ને, બધા નાના નાના સાધુ તે મંદિરમાં જાય ને તે આવે તો ખરા 10-15 દાદા આવી આવી ને જોઈ જોઈને વૈયા જાય કે નાના નાના છોકરા આવ્યા છે એમ કે વૈયા જાય લો આપણે શું કરીએ. બે ચાર દાડા રોકાય, કથા વાર્તા કાંક સાંભળે પછી આવે, કારણ કે આ દુનિયામાં ગઢાનો બહુ મહિમા છે. ગ્રસ્થમ નહીં હો આ તમે સમજી રાખજો, બેનો માર્ગ અલગ છે. તમે વિચારજો ગ્રસ્થ આશ્રમમાં જેમ જેમ વૃદ્ધ થાય તેમ તેમ મહિમા ઘટતો જાય. અને હા વૃદ્ધ થઈ જાય હાવ તળિયા ઝાટક પછી પ્રાર્થના કરે હવે ઠાકોરજી તેડી જાય ધારું એમ. જ્યારે ત્યાગીમાં જેમ જેમ વૃદ્ધ થાય ને જેમ જેમ વૃદ્ધ તેમ તેમ મહિમા વધતો જાય. એના બે કારણ છે ભક્તજનો. કારણ કે ગ્રસ્થ આશ્રમ હાવ જગતનો જે જીવ હોય, ભગવાન ન ભીજે હોય, ભગવાનની આજ્ઞા ન પાળી હોય, તો આખી જિંદગી વિષયની અંદર મથતા મથતા જિંદગી ઘસી નાખી હોય, અંદર દૈવત જેવું કાંઈ રહેવા ન દીધું હોય. દૈવત હશે ત્યારે મનુષ્ય દેહ પ્રાપ્ત થયો, પણ પછી વિષયના અવલંબને કરીને જિંદગી ઘસી નાખી હોય, કોઈ દીનો ભજન કર્યો હોય, નો આજ્ઞા પાળ્યો એટલે સાફ થઈ ગયો હોય, સમજાય. જીવનમાંથી દૈવત જતું રહ્યું એટલે એની કિંમત ઘટી જાય. અને ત્યાગી જેમ જેમ ઉંમર થાય તેમ તેમ ભજન કરી કરી ઉપાસનાની દ્રઢતાને અવલંબને કરીને આજ્ઞા પાળી પાળી અને એની પાસે આધ્યાત્મિક સંપત્તિ ભેગી થતી જાય. જેમ જેમ વૃદ્ધ થાય તેમ તેમ ભેગી થતી જાય. વૃદ્ધ થઈ ગયા હોય 50-60-70-70 વર્ષ સુધી ભજન કર્યું હોય લગાતાર, કેટલી સંપત્તિ થઈ કોઈ, એટલે એનો મહિમા વધતો જાય. પણ ક્યારેક ક્યારેક એવું જોવા મળે કે આ વાત તો જેણે જીવન પર્યંત ભજન કર્યું હોય એની છે, પણ ક્યારેક ક્યારેક કોઈ દી ભજન ન કર્યું પણ એમને એમ ધોળાવાળ થઈ ગયા ટાઈમે થાય તો ખરા જ, તે એનો હતો મહિમા સમજાય કહો. કે વૃદ્ધ સ્વામી છે ને તે કહેતા સાચું જ કહેતા હોય ને. એક ગામમાં મેં ગયા હતા સત્સંગ કરાવવા, તે મંદિરે ગયા ને થોડીક વાર થઈ ને તો ચાની કીટલી લઈને આવ્યા હરિભક્તો. એમ કીધું આ હું, એ કે કેમ સ્વામી શું વાંધો હશ? એમ કીધું ચા તે કાંઈ પીવાય? ચા ન પીવાય? અમને કે હું તમે વાત કરો, કોણે કીધું ન પીવાય? એમ કીધું મહારાજની આજ્ઞા. મને કે હવે તમે કાલ સવારના નાના એવા સાધુ તમને શું ખબર પડે, અહીં મોટા મોટા સાધુ વૃદ્ધો આવે છે, મોટા મોટા શાસ્ત્રી આવે, એ પીવે છે ને પાય છે કે, ત્યારે તમને શું વાંધો હશે? મેં કીધું આણે જ શું કહેવું આપણે કહો, કઠણાઈ બેહરી છે. ઉપાસનામાં પણ એવું જ થાય મુમુક્ષ ને, વિદ્વાનની હા પડી જાય, વૃદ્ધની હા પડી જાય, પણ એ વિદ્વાન હોય ને વૃદ્ધ હોય અને મહારાજ નો પણ સમજાણા હોય. આ તો મહારાજે બહુ સરસ વાત સવારમાં બતાવી હતી 59 વચનામૃતમાં, કે જેનો બહુ બહુ જન્મના પુણ્ય ઉદય થયા હોય એને આ વાતની હા પડે, કે બધાને પડતી નથી. જેણે પૂર્વે ભગવાન કે ભગવાનના સંતની સેવા કરી હોય એને હા પડ્યા છે, બધાને પડતી નથી. તેને બિચારો નવો આદર હોય એને ન હા પડે, એની એને ન હા પડે ને એની હા આપણને પડી જાય તકલીફ, એને ન હા પડે તો કાંઈ નહીં બીજા જન્મે પડશે. પણ એને જે વાતની હા નથી પડી એ વાતની હા આપણને પડી જાય, એમ કે મારા સર્વોપરી નથી, આપણે કહે સર્વોપરી નથી, મંજૂર. એમ મહારાજ કે સત્સંગનો કુસંગ છે. શું છે? સત્સંગનો કુસંગ. એ અસર કરી જાય અને ઢીલો પોસો જો હરિભગત હોય ને તો ફરી હોય તેને જાય. અને એના કરતાં ત્રીજો કુસંગ ભયંકર છે, જે અંતરનો કુસંગ કહેવાય. કોનો કહેવાય? અંતરનો, મનનો કુસંગ. મહારાજ કીધું ને કે સ્વરૂપ નિષ્ઠા જેમ છે એમ દ્રઢ થાય એટલે એના દોષ માત્ર ટળી જાય. મહારાજને સર્વોપરી સમજતો હોય પરંતુ ઘણી ફેરી એવા તીવ્રતાથી કર્મો કરેલા હોય કે જેના સંકલ્પ એને ટળી જવાના હોય પણ ઉતાવળો થઈ જાય. સમજ્યા? સ્વામી વાતોમાં લખ્યું ને સ્વામી કે આજ આંબાનું ગોઠલું આવે ને કાર્યને કેરી જોતી, એમ ક્યાંથી મળે? પાંચ વર્ષ રાહ જોવી પડે. આ તો એના મનમાં એમ થયું કે મારા સર્વોપરી છે ને તરત ટાળી નાખવા, એમ ટળે નહીં. સમજાય? એમ ટળે નહીં. પછી કોઈ એમ કહે જો તું કહેતો તને સર્વોપરી નિષ્ઠા દ્રઢ થાય તો આ ટળી જાય, તને ટળ્યા? એટલે કે મારે ટળ્યા નહીં થઈ, ત્યાર પછી જવા દે ને ભલામણ છો. તને હમણાં દ્રોહ લાગે એટલે નિશ્ચળતા, તને દ્રોહ લાગે છે એટલે નિશ્ચળતા. અને જીવને પોતાનું મન પણ એમ કે વાત સાચી હશે, અને મન જ્યારે મનાવે ને ત્યારે ભલભલો ગુથલ્યું મારી જાય. મહારાજ કહે પણ નિશ્ચય તો એનું નામ, એનું મન કુસંગ કરવા આવે, મન એને ફેરવવા આવે તો ફરે નહીં. વહેતો થા, મનને કહી દે વહેતો થા, મેં જે ઠેરાવ કર્યો છે એમાં તો તું તો હું પણ જેનું ભજન કરું છું, ખુદ ભગવાન સ્વામિનારાયણ મને કહેવા આવે કે હું સર્વોપરી નથી ને તોય મને આ પડે એમ નથી, તું તો હું એમ મનને એમ કહી દે ત્યારે ખરો નિશ્ચય કહેવાય. લો, ખુદ મહારાજ મનાવા આવે તોય પણ એ બાબતમાં હા પડે નહીં. મહારાજ હવે આટી ખુલે એમ નથી. જો હરકણી વાળી હોત તો વાંધો ન છૂટી જાત, પણ મહારાજ એ લિંગઠ વળાઈ ગયો છે ને માથે મીલનું ટીપું મુકાઈ ગયું એટલે હાવ દ્રઢ થઈ ગયો છે. હવે આ દેહ પડે પણ એ ગાંઠ છૂટે એમ નથી. મહારાજ કે એવી જે નિષ્ઠા હોય ને એને નિયમ અને નિશ્ચય દ્રઢ કહેવાય. લો, અને ભક્તજનો એવો નિશ્ચય ન હોય ને તો જીવ ફગી પણ જાય. તમને એમ લાગે છે કે સ્વામી આટલી બધી તમે હુકામ દ્રઢતા કરાવો છો, પણ ભક્તોનું કારણ છે. શું કારણ છે ખબર છે? આવી દ્રઢતા જો ન કરી રાખી હોય તો આ મૃત્યુ લોક છે, અહીંયા બધા વેગો આવતા હોય રજોગુણના તમોગુણ વગેરે વગેરેના, અને વિશાળ મોટો સંપ્રદાય સાગર જેવો સંપ્રદાય છે, એમાં ક્યારેક 19-20 પણ બધું થતું હોય, 19-20 થતું હોય, અને એમાં ક્યારેક ઓટ આવે, સંપ્રદાયમાં ઓટ આવે, અને કાંઈક એવા વિક્ષેપો ઊભો થાય, અને ત્યારે પોતાના મનમાં એમ હોય કે બધું સરખું જ છે ને, રામે એ ને કૃષ્ણ એ ને સ્વામિનારાયણ એ, એમ જો બધું સરખું જ મનાઈ ગયું, સ્વરૂપ નિષ્ઠા જો દ્રઢ ન હોય અને મહારાજને સ્વરૂપ પરી જો ન સમજાય ને તો હરિરામ હરિકૃષ્ણ મંદિરમાં જતો થઈ જાય. લો કે ન્યાય ભગવાન તો છે જ ને, અહીંયા છેવું થોડું, આ ઝઘડામાં કોણ પીડ્યું રે? શું થાય? આ ઝઘડામાં કોણ પીડ્યું રે? એના કરતાં ન્યા ન જઈ, ન્યા જઈને ભજન ન કરીએ, એમ જીવને થઈ જાય જો નિષ્ઠા દ્રઢ ન હોય તો. અથવા તો કોઈ આપત્તિ આવી પડે, અથવા તો કોઈ આપત્તિ આવી પડે ત્યારે પણ મનમાં જરાક હચમચી જવાય કે અહીં ઘણું ભજન કર્યું પણ હરખું આવતું નથી. અને ભક્તો એક વાત સમજજો, જે વસ્તુ જે સ્થાને છે એ સ્થાનેથી એક સ્ટેપ જો હેઠા ઉતારીએ તો બીજો સ્ટેપ પણ હેઠો ઉતરે ખરું, બીજો સ્ટેપ પણ હેઠો ઉતરે ખરો. એક સ્ટેપ ઉતારે પછી બીજો સ્ટેપ ઉતરે. દાખલા તરીકે તમે નક્કી કર્યું હોય એકાદશી છે તે આજ ફરાળ કરવું જ નથી, નક્કી કર્યું હોય, પણ પછી 3-4 વાગે જરાક સંકલ્પ થાય કે હવે પેટમાં બહુ ગુડગુડ થાય છે એટલે આ જરાક ફરાળ કરી લઉં, અને પછી ફરાળ કરો બે જરાક કરે કે પેટ ભરી લે હારી પેટ, પછી તો જેટલું એટલું આવવાય દેવું, હવે કર્યું તે કર્યું પછી એમ જરાક નીચે ઉતરે પછી તળિયે જતો રહે. એમ મહારાજ જે સ્થાને છે એ સ્થાને જ્યારે એ ન સમજે અને જરાક નીચે ઉતરે પછી એથી પણ નીચે ઉતરવાની શક્યતાઓ છે, અને ક્યારેક વધારે જો દેશકાળ આવી જાય સત્સંગમાં તો એના મનમાં એમ થઈ જાય ત્યાં સુધી કે આ ભગવાન હશે મારું કેમ હશે એમ, ત્યાં સુધી જીવ પગી જાય. કહો ત્યાં સુધી. એટલે તો મહારાજ યોગ મતને સંપૂર્ણ સ્વીકાર્યો નહીં, યોગ મતને સંપૂર્ણ ન સ્વીકાર્યાનું કારણ શું? આ જ કારણ, કારણ કે યોગ મત એમ જ માને છે પરમાત્મા સદાય સાકાર સ્વરૂપ છે, એને ભગવાન જેવું તત્વ છે. પણ એની તકલીફ એ ઊભી થઈ કે યોગ મત એવું સ્વીકાર્યું કે અક્ષરધામની અંદર જે સ્વરૂપ છે ઉપાસના કરવા યોગ્ય છે, એથી નીચે પ્રકૃતિ પુરુષ એની અંદર ભગવાન આવ્યા છે માટે એ પણ ઉપાસના કરવા યોગ્ય છે. એમ કરતાં 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 ઇન્દ્ર આદિ કે એની અંદર પણ ભગવાન આવ્યા છે માટે એ પણ ઉપાસના કરવા યોગ્ય છે. એમ કરતાં જીવની અંદર ભગવાન માટે એ પણ ઉપાસના કરવા યોગ્ય છે. એમ કરતાં એનો નિર્ધાર રહ્યો નહીં કે સર્વોપરી અને પુરુષોત્તમ નારાયણ એ જ ઉપાસના કરવા યોગ્ય છે, એવો ચોક્કસ નિર્ધાર રહ્યો નહીં અને બધે ગોળકો સરખું કરી નાખ્યું. માટે મહારાજ કેનો સંપૂર્ણ મત અમે ન સ્વીકાર્યો, એટલું સ્વીકાર્યું કે ભગવાન સદાય સાકાર છે ને એ જ ઉપાસના કરવા યોગ્ય છે, આટલું સ્વીકાર્યું. પણ એ જે સ્ટેપ નીચે ઉતર્યા ને મહારાજ કે મેં ન સ્વીકાર્યું. એમ ભગવાનનો ભક્ત પણ ઉપાસનાની બાબતમાં એક લેશ માત્ર પણ ક્યારે નમતું ન આપે, ન આપે, એમાં કદી ન ઝુકે. મહારાજ ઝુકાવે તો એની મહારાજ એ વાત મંજૂર નહીં. તમને ન પોહાય ને તો ધામમાં નહીં લઈ જતા, વાત તો એટલી છે ને. પણ મારી સમજણમાં ફેર કરવા માગતો નથી. મહારાજને એમ કહી દી અને મહારાજને એમ કહેનેલા ભક્તો, કહેનારા ભક્તો આ સંપ્રદાયમાં ઘણા બધા થયા છે ને એને પછી મહારાજ બાથમાં લઈને મળ્યા. સાબાશ ભક્તરા, સાબાશ નિષ્ઠા હોય તો આવી. એમ મહારાજ કે પહેલો નિયમ પાકો સત્સંગી કોને કહેવાય? તો મહારાજ કે પહેલો નિયમ, બીજો નિશ્ચય. પાકા સત્સંગીનો મતલબ એવો થયો ભક્તજનો કે દેહને મૂક્યા પછી યા તો સતે દેહે પરમાત્માના ધામમાં જ બેઠો છે, મહારાજના સાનિધ્યમાં જ બેઠો છે, એને પાકો કહેવાય. સમજો, પાકોનો અર્થ એવો થાય કે ફરીવાર જન્મ ન લેવો પણ અખંડ મહારાજની સેવા રહી શકે, એને જ પાકો કહેવાય. એવું ન થાય ત્યાં સુધી કાચો કહેવાય. તો નિયમમાં ફેર રહી જાય, ગોપાલન સ્વામી વાતમાં લખ્યું, સર્વોપરી નિષ્ઠા હોય પણ આજ્ઞામ જો ફેર રહી જાય તો મહાપુરુષના લોકમાં જાય પણ મહારાજને ન પામે. અને ઉપાસના ફેરાઈ જાય અને આજ્ઞા કદાચ બધી પાડતો તો કોણ જાણે ક્યાંય જાય, જેની ઉપાસના હોય મહારાજને જેવા સમજતો ત્યાં પહોંચી જાય, અક્ષરધામમાં ન જાય. માટે બે કાચા કહેવાય. ત્રીજી વાત મહારાજ બતાવે છે, ત્રીજો, પોતાના ઈષ્ટદેવને ભજતા હોય એવા જે સત્સંગી વૈષ્ણવ તેનો પક્ષ રાખવો. તે જેમ મા બાપ દીકરા દીકરી તેનો પક્ષ રાખે છે અને જેમ પુત્ર હોય તે પોતાના પિતાનો પક્ષ રાખે છે અને જેમ સ્ત્રી હોય તે પોતાના પતિનો પક્ષ રાખે છે, તેમ ભગવાનના ભક્તનો પક્ષ રાખવો. મહારાજ કે ભગવાનના ભક્તનો પક્ષ રાખવો, જેમ દેહના સંબંધીનો પક્ષ રહે છે એમ પક્ષ રાખવો, પક્ષે કરીને પણ જીવનો મોક્ષ થઈ જાય. પણ ભક્તો પક્ષ રાખવા પાછું સમજી રાખવું, એકલો પક્ષ રાખવો, પક્ષ રાખવો કરી મંડીને તો ઝઘડાના ઘર થાય, લાગઠ નહીં. કોનો પક્ષ રાખવો? તો કે આગળ જે વાત બતાવી, એવા નિયમે યુક્ત જે હરિભગત છે, એવા નિયમ યુક્ત જે સંત છે એનો પક્ષ રાખવો. નહીતર તો લક્ષવિધિ હરિભગત છે, કહો લક્ષ્યવિધિ છે. દાખલા તરીકે તિલક ચાંદલો કરતો ને કંઠી બાંધતો હોય પણ ધંધા હાવ કાળા ગોરખના હોય, કહો હવે કોકના લઈને પાછા આપે નહીં અને પછી આપણે એનો પક્ષ રાખી, દિશા શું થાય? આપણી દિશા શું થાય? ક્યારે કોક મારી મારીને તોડી નાખે આપણને, હોતને કારણ વિના. એવા પક્ષની વાત મહારાજ કરતા નથી. ભગવાનના ભક્તો યાદ રાખે, સમજાય છે, મહારાજનો આશ્રિત કહેવાતો હોય પણ નિયમ કશાય પાળતો હોય નહીં. મારાનો આશ્રિત કહેવાતો હોય ને પર નારીની સાથે સંબંધ રાખતો હોય આવો હોય અને એમાં પછી કોઈ પકડે ને પછી માર મારે ને પછી આપણે પક્ષ રાખવા દઈએ તો આપણે ધોકા ખાવા પડે, એવી મહારાજની આજ્ઞા નથી. નતર આ પક્ષને બાને તો કંઈ ગાલે પાછો, એમ પક્ષ રાખવો જોઈએ, પક્ષે કરીને કલ્યાણ છે. પણ લાગઠ નહીં, મહારાજ કીધું એનો પક્ષ રાખવો. અને નતર પછી તકલીફ શું થાય ખબર છે? બે ચાર જગ્યાએ માર ખાઈને પછી સાચાનો ન રાખે કે આપણે કાંઈ રાખો નહીં, આપણે આપણું સંભાળીએ ગયા, માર ખાઈ ખાઈને તૂટી ગયા કારણ વિના, સમજાય છે. પછી જ્યાં રાખવો ઘટે ત્યાં પણ રે. અને સ્વામી વાતો મેં બહુ સરસ દ્રષ્ટાંત આપ્યું. સ્વામી કે ગોકળી છે ને ઘેટા બકરા ચારવા જાય અને મળો 10 વાગે 11 વાગે સૌને રાડે રાડે બોલાવો, દોડજો દોડજો, સાવજ આવ્યો સાવજ આવ્યો. તે આજુબાજુના માણસો દોડતા દોડતા હથિયાર લઈ લે અને માણસો દોડતા દોડતા ને તમારે હસવા માંડે.
લોકોના મનમાં થાય કે મળો હાવ ખોટો હતો, પછી લોકો જતા રહે. વળી પાછો બીજે દિવસે બે ત્રણ દિવસ થાય એટલે પાછો રાડે રાડે વળો, માણસો પાછા દોડતા દોડતા હોય, માણસો આવે ને તે માળો હસવા માંડે, એટલે ખોટે ખોટું જાડ્યું નાખતો હોય. એમ સાત આઠ ફેરી કર્યું, માણસો આવે ને પછી પાછા જાય, પછી માણસો નક્કી કર્યું આજ માળો હાવ ખોટો છે, કોઈ કાંઈ આવ્યું નથી. ને એમાં એક દડો સાચીને હાવ જ આવ્યો, સાચે સાચો આવ્યો, અને રાડે રાડ બોલાવ્યો, દોડો દોડો હાવ જ આવ્યો હાવ જ આવ્યો. માણસો બધા કે માળો હાવ ખોટો, આપણે ધક્કા ખડા, કાંઈ જવું નથી, તે કોઈ આવ્યું નહીં, હાવ જ ફાડીને ખાઈ ગયો. સમજાય? એમ આપણે ખોટી જઈએ જો ભેળવાના હોય, અને ત્યાં બે ચાર વાર ખોટો પક્ષ રાખતા આપણને અવળો અનુભવ થયો હોય તો પછી સાચાનો પક્ષ પણ રાખી શકીએ નહીં. માટે મહારાજ કહે કે કોનો પક્ષ રાખો, તો કે આગળ જે નિયમ બતાવ્યા એવા નિયમયુક્ત શિક્ષાપત્રીનું પાલન કરતા હોય, ધર્મામૃત નિષ્કામ શુદ્ધિનું પાલન કરતા હોય, એવા જે સાધુ હોય ને એવા જે હરિભગત એનો પક્ષ રાખવો. ભક્તો આમ એક થોડીક બીજી વાત બતાવું, વિવેક પણ બતાવું. માનો કોઈ ભગવાનનો હાવ નવે નવો ભક્ત હોય, અથવા તો હોય જૂનો, અથવા તો એના માતા પિતાનો સત્સંગ હોય, પણ સત્સંગના જોગમાં ખરેખરો આવી ગયો હોય નહીં, એના અવલંબન કરીને એના નિયમ ઢીલા હોય હોય વ્યક્તિ સજ્જન, અને પછી એને ભગવાનના સાધુનો યોગ થયો ખરેખરા, એટલે એના મનમાં પછી એમ દ્રઢતા થયો કે હવે મારે ભગવાનની આજ્ઞા જેમ છે એમ પાળવી છે, પણ હજી બિચારો પાળવાની શરૂઆત ન કરી હોય. આ કંઈ એક દાડે થાય એવું નહીં પાછું, કાટું કામ છે ને. પાળવાની શરૂઆત ન કરી પણ પોતે ઠેરાવ કરીને કહ્યો હવે મારે ભગવાનની આજ્ઞા પાળવી છે, અને ભગવાન જેમ છે એમ સમજી અને ધામમાં જવાય એવું કરી લેવું છે. એ બિચારે દ્રઢતા કરી હોય અને પંદર દિવસ મહિનેથી આવતો હોય, તે હજી પૂજા શરૂઆતમાં લીધી હોય અથવા તો ન પણ લીધી હોય, કંઠી બાંધી હોય, અને હજી આમ નક્કી કરી નાખ્યું હોય પણ એવી દ્રઢ આજ્ઞા ન પાડતો એવો ભગવાનનો ભક્ત હોય, અને તકલીફમાં આવે ને તો એનો પક્ષ પાછો લેવો. સમજાય? એનો પક્ષ તો લેવો. મહારાજ આજ્ઞા કરી, ક્ષમા કરી, પ્રથમના અઢારમાં વચનામૃતમાં મહારાજ કે ગમે તેવો કુસંગી હોય ને ગમે તેવા અપલક્ષણ વાળો હોય તો એને સત્સંગમાં લેવો. સત્સંગમાં લેવો માને એની સાથે હેત બાંધવું, અને હેત બાંધવું એનો એનો મિનિંગ એને કંઈ સુખ દુખાવ તેનો ભાગીદાર થાવું. પછી મહારાજ બીજી તરત કલમ લખી, પણ મહારાજ કે સત્સંગમાં આવ્યા પછી કોઈ ફેરફાર ન કરે અને દુર્જનતાનો ખળતાનો ત્યાગ ન કરે તો મહારાજ કે પછી એનો ત્યાગ કરી દેવો, એનો લોભ રાખવો નહીં. મહારાજ કે જેમ કીડિયારીનો રોગ થયો હોય અને એટલું અંગ કાપી નાખે તો પંડે કુશળ રહે, અથવા તો સર્પ કરડ્યો હોય અને એટલું અંગ કાપી નાખે તો કુશળ રહે, નહીતર તો મરે. એ મહારાજ કે એવાનો પછી ત્યાગ કરી દેવો. ત્યાગ કરવો એનો મિનિંગ એની સાથે પછી મોહબત રાખવી નહીં, એ એટલું રાખવું નહીં. નહીંતર એમ થોડું કહેવાય તું મંદિરમાં આવવા માંડ્યો પણ દારૂ પીતો બંધ નથી થતો માટે કાલથી નહીં આવતો, એમ ન કહેવાય. કંઈ મંદિરે તો આવે કદાચ, નાય ન પડાય, પણ એની સાથે જે આ સંબંધ છે, પક્ષનો સંબંધ છે કે એની સાથે માથા મૂકવા એવો સંબંધ એને અરે પછી હોય નહીં, એની રીતે આવે ને એની રીતે કરે. પણ ભગવાનનો ખરેખરો ભક્ત હોય, ભલે સામાન્ય સ્થિતિવાળો હોય બિચારો, હજી નિયમ સત્સંગની અંદર આવતો જ હોય, એના એક પછી એક નિયમની અંદર દ્રઢતા કરતો જતો હોય, બધા દ્રઢ ન પણ થયા હોય તોય પણ એવો જે ભગવાનનો ભક્ત છે એની હાટે તો માથું મૂકવું. મહારાજ કે એમાં મારો સંપૂર્ણ રાજીપો છે. લો મહારાજે ક્યાં સુધી વાત લખી, મહારાજે મધ્યના સાઠમા વચનામૃતમાં ત્યાં સુધી લખ્યું કે ભગવાનના ભક્તની સાથે પક્ષ રાખનારો, એનો પક્ષ રાખવા જતા એને કોઈ હેરાન કરતું હોય અને એને સહાય કરવા જતા દેહ પડે કે ઘાયલ થાય તો મહારાજ કે એવો જે ભક્ત એનો નિશ્ચય મોક્ષ થાય. એ બ્રહ્મહત્યા આદિક પાપનો કરનારો હોય તો એની તમામ એ બ્રહ્મહત્યા આદિક પાપ ધોવાઈ જાય છે, એમ મહારાજ કીધું. કહો માટે પક્ષનો તો બહુ જ મોટો મહિમા છે. માટે ભગવાનના ભક્તો અહીંયા બીજો તો પક્ષ તમારે બહુ ન રાખવો પડે, કારણ કે અહીંયા કંઈ મારકૂટ કંઈ ઘૂસતા ઘૂસતી થાય એવું છે નહીં. પણ એટલું તમને કહી રાખું, કોઈ ભગવાનનો ભગત હોય, મંદિર રેગ્યુલર આવતો હોય, વ્યવસ્થિત રહેતો હોય, સજ્જન હોય, અને અહીંયા તમને પક્ષ રાખવાની ક્યાં જરૂર પડે, ક્યારેક બિચારો આર્થિક ભીહણમાં આવી ગયો હોય ત્યારે એને થોડો સાથ સહકાર આપવો, ધંધા બિઝનેસ છૂટી ગયા હોય તો એને સલાહ આપી અને ધંધા બિઝનેસમાં લગાડી દેવો, એ એક પ્રકારનો પક્ષ છે. સમજાય છે? એક પ્રકારનો પક્ષ છે અને બિચારો બીજી ત્રીજી તકલીફમાં આવ્યો હોય તો એને મદદ કરી. દાખલા તરીકે એને એના કોઈક ઘરના સ્વજનો સદસ્યો બીમાર થઈ ગયા હોસ્પિટલ લઈ જાવ હોય, એની પાસે ગાડી ન હોય તો તરત કહો મારી ગાડી સુધી ચિંતા કરતો નહીં, હું આવીશ હોસ્પિટલ સુધી, વગેરે વગેરે જે સાથ સહકાર આપવો એ ભગવાનના ભક્તોનો પક્ષ રાખ્યો છે. બાકી અહીં કોણ માથા તોડવા આવવાનું છે એવી હવે ઉપાધિ રહી, એ બધું હતું આગળ, સમજાય, આગળના સમયમાં હતું પણ હવે એવી ઉપાધિ નથી. માટે આવી કોઈ તકલીફમાં આવી પડ્યો હોય ત્યારે એને મદદ કરવી એ ભગવાનના ભક્તનો પક્ષ રાખ્યો કહેવાય, ને એના પર ભગવાન રાજી પણ બહુ થાય છે, બહુ જ રાજી થાય છે. એને ધંધા બિઝનેસમાં કંઈ સલાહ આપવાની જરૂર હોય, સલાહ એને જરૂર હોય તો એને સલાહ આપવો. ઉપરાંત અહીંયા બીજા વડીલો છે, આજો દેશમાંથી આવ્યા છે, એને ઇંગ્લિશ ન આવડતું હોય અને કદાચ એકલા રહેતા હોય અને કંઈ કાગળિયા બાગળિયા આવ્યો હોય એને અને બીજાને ખબર ન પડે તો યુવાનો હોય એને વાંચી દે, એને સમજાવે કે દાદા આ કાગળિયામાં આમ કહે છે આમ કહે છે, એ પણ પક્ષ છે. નહીતર શું થાય ખબર, ભણવું તું ને એમ કે લે થાય, હો અમને વંચાવે છે તે ભણી લેવું તું ને બાપા, એ ટાઈમ નહોતો, એ અહીં આવ્યા ને એટલે તમે ભણ્યા છો, સમજાય, એ ન આવ્યો તો. માટે એ પણ એક પ્રકારનો પક્ષ છે, વડીલોની મર્યાદા રાખવી એ પણ પક્ષ છે. ભક્તો વડીલો બની શકે કદાચ આપણા નેચરમાં સંપૂર્ણ મળતા ન આવે, કારણ કે વર્ષો પહેલાં એનું નેચર હોય, આપણો અત્યારનો હોય, થોડોક આમ આમ બરાબર એડજસ્ટ ન થાય તેમ છતાંય પણ એની મર્યાદાનો ભંગ કરવો નહીં. અને કોઈક અયોગ્ય વાત એણે કીધી હોય જે આપણને ફીટ પડતી ન હોય તોય પણ ઉદ્ધત રીતે જવાબ આપી અને એની આજ્ઞાનો ભંગ ન કરવો, એને જરાક સમજાવવા કે બાપા આમ નહીં પણ આમ થાય, એ ભગવાનના ભક્તનો મહિમા સમજાય કહેવાય, એ પણ એક પ્રકારનો પક્ષ છે. માનો કોઈક ઉદ્ધતા એ પોતાના વડીલની સાથે કરતું હોય તો એને વઢાય, બે શબ્દો કહેવાય કાં ખોટું કરશું આમ ન હોય, એ પણ ભગવાનના ભક્તનો પક્ષ રાખ્યો છે, વગેરે વગેરે. મહારાજ કે રાખવાથી અમે રાજી થઈશ, ની જ ભગવાનનો પાકો ભગત છે. લો આવી રીતે મહારાજે પાકા ભગતની વ્યક્તિ કરી. અને હરિભક્તની સભામાં મોઢા આગળ આવીને બેસતો હોય ત્યારે બીજાને એમ જણાય જે એ મોટેરો સત્સંગી છે, પણ મોટેરે નહીં તો એમ પરીક્ષા છે. જે ગ્રસ્ત હોય તે પોતાનું જે સર્વસ્વ તે ભગવાનને ભગવાનના ભક્તને અર્થે કરી રાખે અને સત્સંગને અર્થે માથું દેવું હોય તો દે, અને જે ઘડીએ પોતાની ઈષ્ટદેવ આજ્ઞા કરે છે તું પરમહંસ થા તો તે તત્કાળ પરમહંસ થાય, એવા જેના લક્ષણ હોય તે હરિભક્તની સભાને આગળ બેસે અથવા વાંસે બેસે, પણ તેને સર્વે હરિભક્તમાં મોટેરો જાણવો. મોટેરો હરિભક્તનું મારા લક્ષણ બતાવી લો, પણ કઠણ બતાવી થોડું. મહારાજ કે ગ્રહસ્થ ભક્ત એ મોટેરો ખરો કે ભગવાનને ભગવાનના ભક્તને અર્થે અને સત્સંગને અર્થે માથું દેવું પડે તો માથું પણ દે, એ સત્સંગમાં મોટેરો હરિભગત છે. એ વાંસે બેસે કે આગળ બેસે એ તો આ લોકને એક મર્યાદા છે અને એવી હોય પણ જોઈએ. કોઈ જૂના હરિભગત હોય, વડીલ હરિભગત હોય, જ્ઞાને કરીને શ્રેષ્ઠ હોય, આર્થિક રીતે વધારે સદ્ધર હોય, એને આગળ બેસાડવા એ આ લોકનો વિવેક થઈને રાખ્યો પણ જોઈએ, ન રાખી તો ઉપાધિ પણ થાય એમ મહારાજ મધ્યના 62મા વચનામૃતમાં બોલ્યા છે. મહારાજ કે અહીંયા મહારાજ એમ કહે છે કે હરિભગત તો એ ખરો કે ભગવાનને ભગવાનના ભક્તને અર્થે પોતાનું સર્વસ્વ અર્પણ કરી દે. સર્વસ્વ અર્પણ કરી દે એનો મતલબ એમ નથી થતો ઘર બાર વેચી નાખે, પણ પોતાની જેટલી શક્તિ હોય એનો મતલબ એવો થાય પોતાની જેટલી શક્તિ હોય મદદ કરવાની એટલી મદદ કરે, એમ બુદ્ધિ દ્વારા ધન દ્વારા જે તે પ્રકારે ભગવાનનો ભક્ત કોઈ આપત્તિમાં હોય તો એની પોતાની જેટલી શક્તિ હોય એટલે એને મદદ કરે. નથી કહેતા મારી શક્તિ પ્રમાણે હું તને મદદ કરીશ, એનો મતલબ એમ નથી થતો ઘર વેચીને મદદ કરે, પણ પોતાથી થાય એટલી વ્યવસ્થા કરે, પોતાનો વ્યવહાર ન ખોરવાઈ જાય ત્યાં સુધી પોતે મદદ કરે. મહારાજ કે હરિભગત ખરો ની મોટેરો છે. લો મહારાજે મધ્યના 62મા વચનામૃતમાં રઘુવીરજી મહારાજનો પ્રશ્ન છે કે મહારાજ જીવાત્માનું આત્યંતિક કલ્યાણ કેમ થાય? ત્યારે મહારાજ આજ ઉત્તર આપ્યો કે ભગવાનને ભગવાનના સંત અને ભક્તને અર્થે પોતાનું સર્વસ્વ જે કરી રાખે, પોતાનું સર્વસ્વ એને અર્પણ કરે, એ અર્પણ કરવા જતા કોઈ દેહનો સંબંધી આડો આવે ને તો એનો પણ ત્યાગ કરી દે. મહારાજ કે હરિભગત કરો. જે વાત મહારાજ લોહિયાના ત્રીજા વચનામૃતમાં પણ બતાવી. મહારાજ કે જેને ભગવાનને ભગવાનનો સંતનો મહિમા હોય એનાથી શું ન થાય? મહારાજ કે શું ન થાય એનો મતલબ શું થયો? એનાથી બધું જ થાય એમ. એનાથી બધું જ થાય. બધું જ થાય એનો મતલબ શું થાય? એના માટે સમય પણ કઢાય. બધું જ થાયનો મતલબ એના માટે સમય પણ કઢાય. ક્યારેક એના માટે ઉજાગરો કરવો પડે તો ઉજાગરો પણ થાય. દાખલા તરીકે કોઈ હોસ્પિટલમાં હોય અને જરૂર પડે આખી રાત જાગવું પડે, જાગે, હું ક્યાં જાગવાનો રોજ, એમ થાય નહીં. એના માટે સમય કઢાય, એના માટે ઉજાગરો પણ થાય, અને એના માટે પોતાની ધન સંપત્તિ હોય તો એ પણ ઉપયોગ કરાય. એના માટે પોતાને પરમાત્માએ કોઈ કૌશલ્યતા આપી હોય, કળા આપી હોય, બુદ્ધિ આપી હોય તો પણ ઉપયોગ થાય. મહારાજ કે એના માટે શું ન થાય? બધું જ થાય. જેમ મહારાજ કે દેહના સંબંધી માટે થાય છે એમ થાય. સમજાય? દેહના સંબંધી હાજા માંદા હોય કે બીજી ત્રીજી તકલીફ કેટલું થાય છે, બસ મહારાજ કેટલું ભગવાનના ભક્ત માટે થાય ત્યારે સમજો કે આ મોટેરો હરિભગત છે. લો, પોતાનો સગો ભાઈઓની તકલીફમાં આવ્યો ને કેટલી મદદ કરાય છે, એટલી મદદ ભગવાનનો કોઈ એકાંતિક ભગત હોય ખરેખર એ તકલીફમાં આવ્યો હોય અને મદદ કરાય ત્યારે મહારાજ કે મોટેરો હરિભગત છે. આ મોટેરાની વ્યાખ્યા ગિરિ મહારાજે.